તારીખ 4/5/1992 શ્રી સમયસર ગાથા 181, 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે.
એ સંપ્રદાય બુદ્ધિ એવી એક સંકુચિત દ્રષ્ટિ છે જીવની, કે જેમાંથી અનેક અનિષ્ટ પેદા થઈ જાય છે, ઉત્પન્ન થઈ જાય છે, અથવા સંપ્રદાય બુદ્ધિ પાપની જનક છે. તીવ્ર કષાય માંથી દિગંબર સંપ્રદાય એમ નહીં, તમે કાનજી સ્વામી વાળા એ સંપ્રદાય બુદ્ધિ છે. આપણે પગ નીચે રહેલો આવી જોઈએ, અમે કાનજી સ્વામી વાળા છીએ માટે અમે શ્રીમદ રાજચંદ્ર માં ન જોઈએ, એ સંપ્રદાય બુદ્ધિ છે આપણે. અને અમે શ્રીમદ વાળા છીએ માટે અમે કાનજી સ્વામી માં ન જોઈએ, એ સંપ્રદાય બુદ્ધિ છે. અને આમાંથી ઘણી તકલીફ ઊભી થાય છે. એક તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે ભાઈ આ તો જીવ માત્ર નો અધિકાર છે. શ્રેયસ પ્રસાદ આવ્યા હતા સૂર્યકૃતિ ભગવાનના પ્રતિષ્ઠાના સંબંધમાં વાતચીત કરવા, ડેલિગેશન લઈને હિન્દુસ્તાનના શેઠિયાઓને લઈને ત્યારે મેં વાત કરી હતી. તમે મૂળ દિગંબર લોકો છો, અમે મૂળ દિગંબર નથી. હવે તમારા જે દિગંબર આચાર્યો છે એમણે જે તત્વ પ્રકાશિત કર્યું છે પરમાત્મા, એને અંગીકરવા અકાર કરવાનો અમારો અધિકાર ખરો? ભગવાનના સમોસરણમાં તો તિર્યંશને પણ અધિકાર આપ્યો છે ભગવાન, અને ભગવાનના ગૌધર હતા એ મૂળ દિગંબર નહોતા. ગૌતમ સ્વામી મૂળ દિગંબર નહોતા. એટલે સંપ્રદાય બુદ્ધિથી જો વિચારતા હોય તો એ સામાજિક દ્રષ્ટિકોણ છે, ધાર્મિક દ્રષ્ટિકોણ નથી. અમે બધા દિગંબર, અમારી જાત દિગંબર, અમારી નાત દિગંબર, તો એ સામાજિક વાત થઈ ગઈ. ધર્મ દિગંબર જુદી વસ્તુ છે, જાત દિગંબર જુદી વસ્તુ છે. ધર્મ અને સમાજને મિક્સ નહીં કરો, હું સ્પષ્ટ કહ્યું તું. અમારો પૂરો અધિકાર છે આ ધર્મ અંગીકાર કરવાનો, આ તત્વ અંગીકાર કરવાનો, આ પવિત્રતા પ્રાપ્ત કરવાનો અમારો પૂરો અધિકાર છે. તીર્થંકર આપેલો અધિકાર છે, તીર્થંકર ની માણીમાં એ વાત છે. તમારે શિક્ષાની રજા લેવાની જરૂર નથી, અમારે કરોડપતિ ની રજા લેવાની અમારે જરૂર નથી. બહુ સૂચિત કર્યું. સત્યને વળગી રહેવું જોઈએ, જ્યાં સત્ય છે ત્યાંથી મારે લેવું છે. ગુરુદેવ આનંદ ગંજી નું તો શું કરવા બોલતા હતા, નરસિંહ મહેતા નું તો શું કરવા બોલતા હતા. જ્યાં લગી આત્મા તત્વ છે નહીં, જ્યાં લગી સાધના સર્વજુથી શું કરવા. અન્ય સંપ્રદાયમાં તો બીજા ઘણા હતા, નરસિંહ મહેતા નું પદ શું કરવા. સ્વતંત્રમાં તો ઘણા આચાર્ય ને સાધુ થી આનંદ ગંજ નું પદ શું કરવા. સંપ્રદાય બુદ્ધિ ગુરુદેવ ને નહોતી, ત્યાં તત્વ છે એમ કહેતા હતા. એ જગ્યાએ જે પોતે પોતાના શ્રીમુખે ઉચ્ચારણ કરતા હતા એ તત્વ ની વાત હતી. તત્વ કોઈ દિવસ વાડામાં કેદ કરી શકાય, સંપ્રદાયના તત્વ ને કેદ કરી શકાય. કાળની મર્યાદામાં કેદ કરી શકાય, ક્ષેત્રની મર્યાદામાં કેદ કરી શકાય, નાત જાતમાં એને કેદ કરી શકાય નહીં. પરમાત્મા આ ગાથાઓમાં વેદ વિજ્ઞાન થી સુંદર ની પ્રાપ્તિ થાય છે એમ કહીને વિભાવ અને સ્વભાવ નું જ્ઞાન કરાયું છે આચાર્ય મહારાજે. જ્ઞાન ક્રિયા ઉપરથી જ્ઞાન સ્વભાવમાં પોતાપણો અંગીકાર કરાયું છે અને ક્રોધાદી વિભાવ પરથી કોઈ પણ વિભાવ પર્યાયમાં મમત્વ પોતાપણ ગુણપણ સામિત્વ થઈ રહ્યું છે એ છોડાયું છે. જે અનાદિથી થઈ રહ્યું છે તે છોડાયું છે. એ વાત કરતા એક બહુ અનુભવમાં આવી શકે અથવા અનુભવના દ્રષ્ટિકોણથી અનુભવ પ્રધાનતાથી એક વાત કહી કરી છે કે જો જાનન ક્રિયાનો સ્વભાવ જુદો છે, જ્ઞાનનો સ્વભાવ જુદો છે, ક્રોધાદી ક્રિયાનો સ્વભાવ પણ જુદો છે, બંનેનો સ્વભાવ એકબીજાથી વિપરીત છે, ઉલટો છે, તો એ બંનેની ભિન્નતા સિદ્ધ થાય છે અને જો બંનેની ભિન્નતા સિદ્ધ થાય છે તો એ રીતે જ્ઞાનને અને ક્રોધાદીને, અજ્ઞાનને અથવા અનાત્મભાવને કે અનાત્મ દ્રવ્યને આધાર આધે પણ આ એક મુદ્દો બહુ મહત્વનો છે. આધાર આધેપણાનો મુદ્દો બહુ મહત્વનો છે કે મારું જ્ઞાન કોઈ જ્ઞેયના આધારે ઉત્પન્ન થયું નથી અને હું જે જ્ઞાન સ્વભાવે આત્મા છું એને પણ કોઈનો આધાર અવલંબનની જરૂર નથી. જ્ઞાન સ્વભાવે આત્મા નિરાલંબ નિરપેક્ષ છે. કોઈની અપેક્ષા રાખું કે કોઈના અવલંબને હું રહું છું, જીવું છું, પકું છું, મરું છું કે મારું અસ્તિત્વ કે અસ્તિત્વનો કોઈ અંશ ચૂકતો નથી. આજની જે ટેક પ્રવચનની ગાથા હતી એમાં જે ગુરુદેવે વાત કરતા હતા તો અહીંયા માટે જ્ઞાન થાય છે એની ના પાડતા હતા. તો હવે અનુભવના દ્રષ્ટિકોણથી અવલોકવામાં આવે તો જે જ્ઞાનનો પર્યાય થયા જ કરે છે. આત્માના જ્ઞાનનો પર્યાય થયા જ કરે છે. એને તપાસે તો એ પોતાના સ્વતઃ શક્તિથી થાય છે કે સામે કોઈ જ્ઞે છે માટે થાય છે. અને જ્ઞે ન હોય તો થતો બંધ થઈ જાય કે સ્વતઃ થઈ જ રહ્યો છે. ક્યારથી થઈ રહ્યો છે અને કેટલા કાળથી થઈ રહ્યો છે કે જો અત્યારે કોઈની મદદ વગર થઈ રહ્યો છે, પોતાના સામર્થ્યથી ઉત્પન્ન થઈ રહ્યું છે જ્ઞાન, તો ત્રણેય કાળે પણ પોતાના સામર્થ્યથી ઉત્પન્ન થઈ રહ્યું છે. તો પોતાની ઉત્પત્તિ પોતાની હૈયાતી જ્ઞાનની એક સમયની પર્યાયની ઉત્પત્તિ અને પોતાની હૈયાતીને કોઈની જો જરૂર પડતી ન હોય તો એની શક્તિ કેટલી અનુભવના દ્રષ્ટિકોણથી જે દિવસે સામર્થ્ય નું ગ્રહણ થાય તે દિવસે એને સ્વરૂપ નિશ્ચય થઈ જાય છે. ત્યારથી એને સ્વરૂપ નિશ્ચય પૂર્વક નો આત્મવિર્ય પુરુષાર્થ એની પ્રવૃત્તિ શરૂ થાય છે. અંતર્મુખી પુરુષાર્થની પ્રવૃત્તિ શરૂ થાય છે કે જેનું ફળ સ્વાનુભવ અને નિર્વાણ પર છે. એટલે જ્ઞાનને એટલે માને કોઈની સાથે આધાર આધેયપણું નથી. જેમ કોઈ ગરીબ ગરીબ માણસ નિમિત્ત થાય તો એને શું થાય છે? મારે ક્યાં કોઈની અપેક્ષા છે? શું વિચારે છે કે મારે તો હાથ પેઢી ક્યાં ખાય એટલું ઘરમાં ભરેલું છે, મારે ક્યાં કોઈની જરૂર છે? કોઈની દિનતા નથી કોઈની સાથે રહેતી, વ્યવહારમાં કોઈની સાથે એને દિનતા નથી રહેતી, કેમ કે અપેક્ષા વૃત્તિ નથી. ભય અને દિનતા અપેક્ષાના કારણે થાય છે, ભય પણ અપેક્ષા વૃત્તિના કારણે છે. તમારી અપેક્ષા નહીં પોસાય તો એનો ભય લાગે છે, દિનતામાં પણ ભયની ઉત્પત્તિ થઈ જાય છે. અને એક પરાધીનપણું જીવને દુઃખદાયક છે, અને એક પરાધીનપણું જીવના નિજ સામર્થ્યને ભૂલાવે છે. જ્યાં સુધી પોતાના સામર્થ્યની સંભાળ ન લેવાય ત્યાં સુધી મોક્ષ માર્ગ શરૂ થાય એવો આ નિયમ બદલાવ છે. જ્યારે એક જ આકાશ ને પોતાની બુદ્ધિ માં સ્થાપી આકાશ નો આધાર આધેય ભાવ વિચારવામાં આવે, જો આધાર આધેયના મુદ્દા ઉપર હવે વિસ્તાર કરે છે, ભિન્નપણું સિદ્ધ કરીને આધાર આધેયપણું નથી એમ નક્કી કર્યું, અને એ આધાર આધેયપણાનો વિશેષ વિસ્તાર હવે એ મુદ્દા ઉપર કરે છે કે એક આકાશને જો વિચારવામાં આવે તો આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધક હોવાથી, એટલે કે અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. આકાશ કોઈના આધારે રહીએ છીએ ખરું? આકાશનો વિચાર કરવામાં આવે, જ્ઞાનની અંદર આકાશને લેવામાં આવે, જ્ઞાનમાં લેવામાં આવે તો આકાશ કોના આધારે છે? દસે દિશામાં તેનો વિસ્તાર છે. દસે દિશા એટલે ચાર દિશા, ચાર ખૂણા ને ચાર વિદિશા કહે છે, અને ઉપર ને નીચે. દસે બાજુ એટલે બુદ્ધિ બાજુ, દસે દિશાનો અર્થ બુદ્ધિ બાજુ. 360 ડિગ્રી ના એંગલ લઈ લેવા, અને દસે બાજુ ના એટલે 360 ગુણા 360 વર્ગ, 360 નો વર્ગ આવી ગયો. બુદ્ધિમાં ભિન્ન આધારની કોઈ અપેક્ષા ઉત્પન્ન થઈ શકતી નથી. અનંત ક્ષેત્ર સ્વભાવ છે આકાશ નો, અનંત ક્ષેત્ર સ્વભાવ છે. પ્રવૃત્તિ નથી એટલે ઉદભવતી નથી એવી અપેક્ષા, અને તે નહીં ઉદભવ થતા એક આકાશ જ એક આકાશ માં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર કહેવાય છે. એક આકાર એક આકાર માં સારી રીતે રહેલું છે, એના આકાશ એના સ્વરૂપમાં એવી રીતે છે કે આકાશને પોતાના સ્વરૂપમાં રહેવા માટે કોઈના આધારની જરૂર. આકાશ પોતાના ક્ષેત્રમાં રહે એના માટે કોની જરૂર પડે? એને કોઈની જરૂર. એમ જયારે બરાબર સમજી જવાય છે, અને તેથી એવું સમજી જનાર ને ઉપર અને તેથી એવું સમજી જનાર ને પર આધાર આવે વાસ્તો આકાશનો કોઈ આધાર એને વિચારવાનો રહેતો નથી. એ તો દ્રષ્ટાંત લીધું છે. એવી રીતે સિદ્ધાંત લે છે કે એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આયા વ્યાખ્યા છે એટલે એ વાત કરે છે. કેમ કે સામો માણસ જે શિષ્ય છે એ સાંભળે છે ત્યારે એની વૈચારિક ભૂમિકા છે. પણ આપણે આ 5 દિવસના સ્વાધ્યાયમાં કેટલી વિશેષ વાતો જે વિચારી છે એને વિચારાને સાથે લેવો કે જેમ એક આકાશને બુદ્ધિમાં સ્થાપવાની વાત વિચાર થઈ આવી તો એક જ જ્ઞાનને બુદ્ધિમાં સ્થાપીને એટલે એક જ જ્ઞાનનો પરલક્ષી વિચાર કરીને નહીં. જ્ઞાન તો પોતાના ઉત્પન્ન થઈ ગયું છે, જ્ઞાન તો પોતાના વિદ્યમાન છે, જ્ઞાન તો પોતાના વિદ્યમાન છે. તો વિદ્યમાન હોય એને જોવાનો પ્રકાર આવવો જોઈએ, વિચારવાનો કેવી રીતે લેવું છે. આપણે પ્રયોગ લેવો છે, કહેવાનો મતલબ એ છે કે આપણે પ્રયોગ લેવો છે. જો જ્ઞાન વિદ્યમાન ન હોય તો એનો વિચાર કરીએ એટલે અહીંયા જે બુદ્ધિ પોતાની બુદ્ધિમાં સ્થાપ્યું છે એમાં પોતાના જ્ઞાનને અવલોકવાનો, જ્ઞાન પોતાને અવલોકે એવો પ્રયોગ લેવો છે. કેમ કે જે પ્રયોગથી સમજાય છે તે પરિભાષાથી સમજાતું નથી. પરિભાષાથી જે સમજાય છે તે ખૂબ મર્યાદિત છે કે જેમાં પ્રયોગની મર્યાદા આવતી નથી, એમાં પ્રયોગની મર્યાદા આવતી નથી. પ્રયોગ છે એ વિચારથી એક કદમ આગળ છે, ઉપરનું સ્ટેપ સ્ટેપ છે, સ્ટેપ બદલાય છે. વિચાર છે એમાં વસ્તુ પરોક્ષ છે. કોઈ પણ વિચારમાં વિચારનો વિષય જે વસ્તુ હોય તે હંમેશા પરોક્ષ રહે છે. જ્યારે અવલોકનમાં વસ્તુ વિદ્યમાન છે, વર્તમાનમાં વિદ્યમાન છે એનું અવલોકન છે. તો જ્ઞાન તો કે વિદ્યમાન છે, મારું જ્ઞાન વિદ્યમાન છે એનો કોનો આધાર છે? મારે તપાસવો છે, મારે જોવું છે કે મારું જ્ઞાન જે સમયે 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 ઉદભવી જ રહ્યું છે કોઈનો આધાર મળે છે માટે થાય છે કે નિરાધારપણે પણ થયા જ કરે એમ છે? આ તપાસવું છે, વિચારવું નથી પણ તપાસવું છે. એ તપાસવાની અંદર જો પોતાનું નિરાલિંગ નિરપેક્ષ પણ પોતાના ચાલતા પરિણામ ઉપરથી સમજાય તો વિચારથી પણ પોતાના પરિણામ ઉપરથી જો સમજાય તો અનંતકાળનું સ્વતઃ જ્ઞાનનું જે વિદ્યમાન પણ પ્રગટ પણ એનું અનંત સામર્થ્ય સ્વીકાર થયો, સામર્થ્ય ને અડીને સામર્થ્ય નો સ્વીકાર થયો છે, સામર્થ્ય ને અવલોકીને સામર્થ્ય નો સ્વીકાર થયો છે. એ જાતની જે સમજ છે એ સમજ કદી પણ વિચાર થી ના આવે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે એમ જે આગળ પોતે આ કિતામાં કહી ગયા, એ જ્ઞાન ક્રિયા એટલે વર્તમાન વર્તતી જ્ઞાનની ક્રિયા એમ કહે છે. અને એને કોઈની જરૂર નથી, એને કોઈની જરૂર નથી એટલે મને કોઈની જરૂર નથી, કેમ કે પોતાના જોવાની છે. જ્ઞાન એટલે હું છું, પ્રથમ પુરુષાર્થ પ્રગટ થવા માટે સ્વરૂપ નિશ્ચય આ પ્રકારની પ્રયોગની ભૂમિકામાં થાય છે. સ્વરૂપ નિશ્ચય ક્યાં ઉત્પન્ન થાય? વિચારમાં ન થાય. સ્વરૂપ નિશ્ચય તો અને વિચારમાં જે સ્વરૂપ નિશ્ચય થાય એમાં પુરુષાર્થ ન પ્રગટે, એમાં અંતર્મુખે પુરુષાર્થ ની સ્પૂર્ણા ઉત્પન્ન થાય. બીજી રીતે કહીએ તો અમે તો અમારા સ્વાધ્યાયમાં આ વિષય ની પદ્ધતિ થી ચાલે છે હંમેશા. ત્યાં ધારણ કરી રહેલો એક વૈજ્ઞાનિક પદાર્થ છે, બરાબર છે? તો એનો એના પરિણામ નું પણ ગુણધર્મ અનુસાર વિજ્ઞાન હોય છે. સાયન્સ કોઈ દિવસ બદલાતો નથી, વિજ્ઞાન બદલાય કોઈ દિવસ? શરૂ 1000 વર્ષ પહેલા કરો કે 1000 વર્ષ પછી કરો, શરૂ બીજી રીતે બને ખરો? કે પહેલા ઘી પાછળથી નાખશો આપણે, નકામો લોટ પી જાય, દેખાતો નથી ઘી નાખીએ. જ્ઞાન છે તો હયાતિ આવી કે હયાતિ આવી? એટલી હયાતિ ન આવે પણ જ્ઞાન સ્વરૂપે હયાતિ આવી. જે ક્રિયા થઈ રહી છે એમાં ઉત્પન્ન થઈને હયાતિ આવી. તો હયાત રહેવામાં કોઈની જરૂર નથી, ઉત્પન્ન થવામાં કોઈની જરૂર નથી. પર્યાય વસ્તુ એ તો અનાદિ છે, વસ્તુ તો કોઈ નવી ઉત્પન્ન થતી નથી. એટલે જ્ઞાન ની વસ્તુ પણ હયાતિ અનાદિ છે, અને એને જે વર્તમાન પર્યાયની ઉત્પત્તિ છે એને જ્ઞેયનો આધાર નથી. પછી એકની રાગ હોય, એકની શરીર હોય,
એની
હયાતિ અનાદિથી છે, અને એ હયાતિ માટે એને કોની જરૂર છે? જો રૂપિયા હોય તો જીવતો રહીએ, ન રૂપિયા હોય હોય તો મરે જ નહીં. ખોરાક હોય તો જીવતો રહીએ, નહીતર મરી જાય. પાણી હોય તો જીવતો રહે, નહીતર મરી જાય. આત્મા હવા હોય તો જીવતો રહીએ, નહીતર મરી જાય કે નહીં? કોઈ તો પરમાણુના આધારે જીવનું જીવત્વ નથી, અનંત જીવત્વ શક્ય છે. અનાદિથી અનંતકાળ જીવ જીવે છે તે પોતાની શક્તિથી જીવે છે. હયાત રહે છે તો પોતાના અનંત અસ્તિત્વ સામર્થ્યથી હયાત રહે છે. જ્ઞાન કરે છે તો પોતાના જ્ઞેયના કારણે નહીં પણ પોતાના જ્ઞાન શક્તિના કારણે જ્ઞાન કરે છે. તો શક્તિનું જે અનંત સામર્થ્ય છે એને ક્યાંથી ગ્રહણ કરવું, કયા પ્રયોગથી ગ્રહણ કરવું, કેવી રીતના પ્રયોગથી ગ્રહણ કરવું, એ આ ગાથાનો વિષય છે. પ્રસ્તુત ગાથાનો વિષય એ છે.
આજે ગ્રહણ કરવાની વાત આવી છે, અસ્તિત્વ ગુણના માધ્યમથી ગ્રહણ થાય છે કે જ્ઞાન ગુણના માધ્યમથી?
જ્ઞાન ગુણના માધ્યમથી ગ્રહણ થાય છે. જ્ઞાન છે માટે એમાં અસ્તિત્વ ગર્ભિત છે. પણ અસ્તિત્વ અસ્તિત્વ ભાષે ત્યારે પોતાની આ મોજૂદગી ભાષે, પણ કોના મારફત ભાષે છે? અસ્તિત્વને કોણ જાણે છે? જ્ઞાન અસ્તિત્વને જાણે છે કે અસ્તિત્વ જ્ઞાનને જાણે છે? જ્ઞાન અસ્તિત્વને જાણે છે. અને અસ્તિત્વ છે એ છે દ્રવ્યમાં સામાન્ય છે, માટે ભિન્ન આત્માની પ્રતીતિ ન આવે અસ્તિત્વથી. જ્યારે જ્ઞાન એક એવો ગુણ છે કે જે બાકીના દ્રવ્યોથી ભિન્ન આત્માની પ્રતીતિ કરાવે છે, અને ભિન્નતા આધાર આદેપણાનો નિષેધ કરે છે. ભિન્નતા કારણ છે, અને મને કોઈનો આધાર ને અવલંબન નથી એનું કાર્ય છે. એમ છે, શું લોજિક એ રીતે છે? જો હું ભિન્ન છું તો મને કોઈને આધાર ની જરૂર નથી, અભિન્ન હોઉં તો આધાર ની જરૂર પડે. તો ભિન્ન હોઉં તો હું મારા સ્વતંત્ર અસ્તિત્વથી ભિન્ન છું, મારે કોને આધાર ની જરૂર છે? તો ભિન્ન પાડવું કેવી રીતે? અસ્તિત્વથી કે જ્ઞાનથી? તો કે જ્ઞાનથી ના પડે. એટલા માટે
મોજુદગી છે એનું બળ આવે છે.
એવો અનંત સુખ મારામાં ભર્યું છે, તો સુખ માટે જેના સામે મારે સુખ માટે જોવું છે, એકે એક પરમાણુ ને એકે એક બીજો જીવ મારા સુખ થી શૂન્ય છે. જો આ બે વાત અહીંયા અનંત સુખ ભરપૂર હોય અને મોજુદ હોય અને બાકી બધું જો સુખ થી શૂન્ય હોય તો દુઃખી થવાનું કારણ શું? કોઈ દુઃખી થવાનું કારણ નથી. એ જીવને દુઃખી થવાનું કોઈ જગત માં કારણ નથી. અંદર થી સુખ નો પ્રવાહ ચાલ્યો આવશે, નિરાકુર સુખ નો પ્રવાહ ગમે તે પરિસ્થિતિમાં ચાલ્યો આવશે. હાથમાં નારકીમાં સુખ નો પ્રવાહ ત્યાં ચાલે છે, પછી બીજે ક્યાં વાત કરવી? એ તો પીડા છે. પ્રવાહ અંદર થી સાક્ષાત મોજુદ આવે છે, સુખ ભંડાર માંથી સુખ મળે છે.
પ્રશ્ન એ રીતનો કદાચ હોવા યોગ્ય છે કે જ્ઞાન પણ પોતામાંથી ઉપજે છે, રાગ પણ પોતામાંથી ઉપજે છે, બંને સ્વતંત્ર રીતે પોતાને કરાયેલા ભાવ છે, તો પછી તમે એકને અનુભવો ને એકને ન અનુભવો એવું કેવી રીતે થઈ શકે? માનું છું
તારા અસ્તિત્વ ને તપાસ. જો બે ભાવ છે, બે વિરુદ્ધ સ્વભાવી ભાવ છે, તો તને હું પણ રાગ માં થઈ રહ્યું છે અને તને છે કે તારી ભ્રાંતિ છે, તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે, જરાક ધ્યાનથી જો. અને રાગમાં તો અસ્તિત્વ અનુભવી રહ્યો છો, છતાં તને સુખ તો નથી, ચેન તો નથી. તને રાગમાં અસ્તિત્વ અનુભવીને તને કંઈ ચેન તો નથી. સુખ માટેના તારા પ્રયત્નો અનંત કાળથી ચાલુ રહે છે, તો તું નીકળ્યો છું સુખના પ્રયોજનથી. આ માથાફોડ શું કરવા છે? સુખના પ્રયોજનથી છે. પણ આચાર્ય મહારાજ કહે છે હું સુખી થયો છું, મારી જે દિગંબર દશા છે એ પુરાવો છે કે કોઈ પદાર્થ વગર હું સુખી છું, કોઈ પણ જાતના પરિગ્રહ ને પદાર્થ વગર હું સુખી છું, એ તો પુરાવામાં મારી દશા છે. હવે જો તમે મારા ઉપર વિશ્વાસ હોય, કારણ કે સાંભળવા તો વિશ્વાસ થતો, તો હું તને એમ કહું છું કે તને જે રાગમાં હું પણ ભલે તારો જ ભાવ છે, પર્યાય તારો છે, એનો મને વાંધો નથી, પણ એમનો જે તું આધાર રહેશ કે તે હું, એ તારી ભ્રાંતિ છે. એ રાગ મટી જાય છે, તું મટતો નથી. શું રાગ મટી જાય છે, રાગ નાશ પામે છે, તું નાશ નથી પામતો, આ યુક્તિ છે. હવે અનુભવ તપાસ. યુક્તિ થી તો તને બેઠું કે બેઠું બરાબર. હવે અનુભવ તપાસ કે જ્ઞાન નું સાતત્ય રહે છે, કોઈ કાળ એવો નથી કે જ્ઞાન ન હોય, અને તે સ્વતઃ થાય છે, કોઈના આધાર વગર થાય છે. હવે તારા અનુભવને તપાસજે, કઈને માનવાનો સવાલ, સાંભળેલું માનવાનો સવાલ નથી. તારા અનુભવને તપાસ. જ્ઞાન ક્રિયાના આધારે તારું જ્ઞાનનું અસ્તિત્વ છે એને તું તારા અનુભવથી તપાસીને જે ક્ષણે નિર્ણય કરીશ તે ક્ષણે તને તારા અનંત સામર્થ્યના સ્વીકાર સહિતનો નિર્ણય આત્મવીર્યને ઊભું કરી દેશે. સિદ્ધ રીતે ખડાક દેખાવનું અંદરથી પુરુષાર્થનું પરિણમન નો એક પ્રવાહ ઉભો થઈ જશે. એને ગુરુદેવે ચૈતન્ય વીરની સ્ફૂર્ણા કહી છે.
દ્રષ્ટિ ફેરવવાની જરૂર
છે. એક 210 નંબરનો ગુરુદેવનો બોલ છે. આ પરમાગમ કુદરતે એવું એવું આવી ગયું છે, જેથી તારી ઉતરી ગઈ એટલું બધું ધ્યાન નહોતું ગયું. આ બધા પ્રશ્નો આવે છે ને, જયારે આમાંથી આમાંથી નીકળે છે, વિધવિધતાના હિસાબે અને ક્યાં કોઈ કસવાળી વાત છે એટલું જ લઈને આગળ હાલતો, એનું કામ લાંબુ હતું ને ઝપાટાથી કરવું પડે. પહેલા રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. જો કેમ કે આવું જે વિજ્ઞાન છે એકલા માત્ર ને પ્રયોગાત્મક રીતે જોવું એ રુચિ વગર ન થાય. રુચિને એમાં જરૂર પડે છે. જિજ્ઞાસા, ભાવના, રુચિ આ બધા આનુષંગિક પરિણામ છે. મુમુક્ષુની સમજ કારણ કે એનાથી જ્યારે પ્રયોગાત્મકપણે લક્ષમાં આવે તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, પુરુષાર્થ કરવો ન પડે. આત્મવીર્યની સ્ફૂર્ણા શરૂ થઈ જાય, એનો પ્રવાહ ચાલવા માંડે. આ સમ્યક પહેલાની વાત છે, આ સમ્યક પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આટલા શબ્દો પીડા છે ગુરુદેવ. પછી એમને સમ્યક દ્રષ્ટિની વાત છે એમ નથી કીધું, આ સમ્યક પહેલાની વાત છે. એટલે સમ્યક પહેલાની ભૂમિકાનો પ્રોસેસ કેવા કેવા પ્રકારનો છે એ પ્રક્રિયાની એમને એમણે એને પ્રોસેસ શું કહીએ, સાયન્સ છે એટલે એનો ફિનોમન કહે ને, કે સાયન્ટિફિક લેંગ્વેજમાં એને ફિનોમન કહે છે. એવો પ્રોગ્રેસ છે એનો, કેવી કેવી રીતે ચાલે છે, એટલા બધા વિભિન્ન પ્રકારના એંગલથી ગુરુદેવે એ વાતને સ્પષ્ટ કરી છે, આવી વાતો સ્પષ્ટ કરી છે. વાત ચાલતા ચાલતા આપણે બીજા પાટે ગયા, કેવા જતો હતો કે અમારે સ્વાધ્યાયમાં એ વાત પ્રશ્ન કરીને ઉઠાવીએ છીએ કે ઉપદેશ સાંભળીએ એ શ્રવણ કરવામાં આપણે તો ઘણા વર્ષથી ટેવાયેલા છીએ, પણ ઉપદેશને પરિણમાવો કેવી રીતે એ બાબતમાં આપણે અજાણ્યા થઈ ગયા છીએ. બહુ પરિણમન કરીને કહેનારે પરિણમવાની વાત કરી છે તો પણ એ આપણને કેમ પરિણમાતું નથી, પરિણમનમાં ઉતરતો નથી ઉપદેશ, એનું શું કારણ? કે બધું જ સાંભળવામાં લઈ જઈએ છીએ, પરિણમનની વાત પણ સાંભળવાની મર્યાદામાં કેદ કરી અને ત્યાંથી આગળ આવતા નથી. જે પ્રયોગની ને પરિણમનની જે વાત છે એને સાંભળવાની મર્યાદામાં એકદમ કેદ કરી નાખ્યો છે, ત્યાંથી પછી આગળ હાલવાની વાત. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ચાલો આ વાત બહુ સરસ આવી, એમ નહીં સરસ. એટલે ઉપદેશ ને પરિણમાવા માટે પ્રયોગ અનિવાર્ય છે. જો પ્રયોગ કરવામાં ના આવે અને માત્ર સાંભળીને એને ધારણામાં કેદ કરી રાખવામાં આવે અને એવી ટેવથી ટેવાયેલા ઢાંચામાંથી આપણે બહાર નીકળી શકતા નથી, એ પાત્રતાની ક્ષતિ છે, એ પાત્રતાની ક્ષતિ છે અને દર્શનનો એટલું બળવાન પણ છે. નહીતર આવી અનંત લાભ થાય એવી વાત કે જેવી તેવી વાત નથી. જેનું ફળ નિર્વાણ પદ હોય એ કોઈ જેવી તેવી વાત નથી. આગળ ચક્રવર્તીઓ નાકમાંથી શેડા કાઢે એવી રીતે છ ખંડને ફગાવે છે, કેવી વાત કિંમતી હશે? નાકમાંથી શેડા ક્યારે કાઢે? બોજો લાગે ત્યારે, બોજો લાગે ત્યારે કહેવાય છીંકી નાખવા, છીંકીને કાઢી નાખે છે. એવો એને છ ખંડનો બોજો લાગે તો એ વાત કેટલી કિંમતી હશે? એવી કિંમતી વાત આવે ને છતાંય એની એટલી જો દરકાર ન લેવામાં આવે તો પછી એનો આશા રાખવા, એને એના ફળની આશા રાખવી તો વ્યર્થ જ છે ને, તો સીધી વાત છે. ડેફિનેટ આ એક એવો વિષય છે કે જગતના કાર્યોમાં પ્રયત્ન કરો ને કદાચ નિષ્ફળ પણ જાવ, પુણ્યનો ઉદય ન હોય તો. આ એક એવો પ્રયત્ન છે આત્માનો, આત્માની પ્રાપ્તિ સંબંધીનો, કે એમાં અપવાદ ખાતર એક કેસ પણ ફેલ નથી ગયો અને એક કેસ ફેલ જવાનો નથી. અનંતામાંથી સંખ્યા કેટલી છે? અનંતા જીવોની છે એમાં. અનંતતા થઈ ગયામાંથી એક નિષ્ફળ ગયો નથી, અનંતામાંથી હજી કોઈ નિષ્ફળ જશે નહીં, એટલી ગેરંટી વાત છે. તો પછી કેટલો કેટલો પ્રેરણા આપવી જોઈએ, કેટલો ઉત્સાહ આપવો જોઈએ. બજારમાં જાઓ તો પૈસા કમાવે તેને નો કમાવ, અને છતાં જરૂર લાગે એટલે મહેનત કર્યા વગર છૂટકો નહીં. પરીક્ષામાં વિદ્યાર્થી બેસે ને પાસે થાય ને ના પાસે થાય, પણ છતાં એને પરીક્ષા આપવી જ રહી. હવે ત્યાં રિઝલ્ટ અનસર્ટન છે, ફળ છે, પરિણામ છે, અનસર્ટન છે, તો પણ લાગ્યો રહીએ છે, ને અહીંયા સર્ટન છે તો કે એ વિષયની અંદર જીવને પ્રેરણા આવતી નથી, ઉત્સાહ આવતો નથી. થિયરી
સાંભળે,
હા, થિયરીમાં પ્રયોગ સાંભળે છે, ને પ્રયોગની થિયરીને થિયરીમાં રાખી લઈએ છે, પ્રયોગની થિયરીને પણ થિયરીમાં રાખી લઈએ છે, કેમ કે પ્રયોગને બતાવવા માટે તો થિયરી જોઈએ. ક્યાં સુધી આપણે ગયા છીએ કે પ્રયોગની વાત શાસ્ત્રોમાંથી જાણવા મળે છે, કેમ કે આ તો અનુભવી પુરુષોની વાણી છે, પ્રયોગ કરીને કહેલી છે, બધી પ્રયોગ પદ્ધતિથી વાતો ચાલી છે, આ તો અનુભવ પદ્ધતિથી વાતો ચાલે છે. તો એને આપણે થિયરીમાં મૂકી દીધી, પતી ગયું, આ તો બધી થિયરી છે, આ તો બધી વ્યાખ્યા છે, આ તો બધી પરિભાષા છે, જાણો એ પાત્રતાની ક્ષતિ છે. અને પ્રયોગની વાતને જો થિયરીમાં મૂકી દેવાની, પૂરી દેવાની હોય તો ત્યાં દર્શનની મંદતા અનુભાગ નહીં ઘટે, ઉલટાનો દર્શનનો અનુભાગ વધશે, દર્શનનો અનુભાગ વધશે, ઘટવાને બદલે વધશે. પછી તો બુદ્ધિપૂર્વક ગ્રહિત મિથ્યા, તો બુદ્ધિપૂર્વક ની ભોગ કરે ત્યારે થાય, પણ બુદ્ધિપૂર્વક બરાબર લાગે ત્યાં સુધી ગ્રહિત ન થાય. પછી કલ્પના ચડે ત્યારે ગ્રહિત થાય, અને એનું કારણ ઓગ સંજ્ઞા છે. કલ્પના થવાનું કારણ ઓગ સંજ્ઞા છે. ઓગ સંજ્ઞા કાં તો લોક સંજ્ઞા હોય, અને કાં તો અસત્સંગની રૂચિ હોય. 449માં આ ત્રણ આપી દીધી છે. એ જીવને સ્વરૂપ નિશ્ચય કરવા જતા કલ્પના કરાવે છે, એ કલ્પના વિપર્યાસ છે અથવા ગ્રહિત મિથ્યા છે, કેમ કે બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે. માટે એટલે બહુ મહત્વનો વિષય આવ્યો છે આપણે, કે એક જ જ્ઞાનને, જ્ઞાનને ન કીધું, એક જ જ્ઞાનને, જ્ઞાન માત્ર એકનું જ્ઞાન લેવું છે, પોતાની બુદ્ધિમાં સ્થાપીને, એટલે ચાલતી ક્રિયામાં એના અનુભવને ગ્રહણ કરીને, તપાસીને, અવલોકીને, આધાર આધે ભાવ જોવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવ થતી નથી. હું નિરાલંબ નિરપેક્ષ જ્ઞાન તત્વ છું, એકનું જ્ઞાન તત્વ છું, નિરાલંબ ને નિરપેક્ષ છું, એવું એને પ્રયોગથી સમજાય છે. પ્રયોગથી સમજાય છે ત્યારે પુરુષાર્થ આત્મવીર્યની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે. જો પ્રયોગ વગર ખાલી વિચારથી સમજાય તો સમજાય ખરું, પણ આત્મવીર્યની સ્ફૂર્ણા ઉત્પન્ન ન થાય. એટલે આપણે જે પુરુષાર્થની સમસ્યા ઊભી થઈ છે આજની તારીખમાં, કે ગુરુદેવનું બધું સાંભળીએ છીએ, બધું સમજાય છે, પણ પુરુષાર્થ ઉપડતો નથી, એનું કારણ એ છે કે પ્રયોગનો ના ક્ષેત્રમાં આપણો પ્રવેશ નથી, માત્ર વિચારની ભૂમિકામાં અટકેલા છે. ભૌતિક રીતે કોક ભલે આત્માનો વિચાર હોય તો એનો ભૌતિક વિષય નથી, ભલે આત્મિક વિષય છે તો પણ એની મર્યાદા વિચારની છે. વિચારમાં વસ્તુ પરોક્ષ છે, વિચારમાં આત્મ વસ્તુ પરોક્ષ છે, અને અવલોકનમાં વસ્તુ પ્રત્યક્ષ છે, હાજર મોજૂદ છે. વળી આત્મા સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે. હવે જે વસ્તુ સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે, એને પરોક્ષ પરોક્ષતામાં લઈ લઈને કેવી રીતે ગ્રહણ કરશો? પ્રત્યક્ષ માટે તો પ્રત્યક્ષ પદ્ધતિ જ જોઈએ,
એટલે સ્પષ્ટ અનુભવ આવશે. પ્રતિથી એ નિર્ણયમાં, નિર્ણયમાં અનુભવાંશ શબ્દ શું કરવા નાખ્યો, તો પ્રત્યક્ષ પણ વેદન તો પ્રત્યક્ષ જ હોય. વેદન અંશ પ્રતિતિ કરી છે કે મારામાં અનંત સામર્થ છે. એ અનંત સામર્થ્યની પ્રતિતિ આખી દુનિયાની બીમતા ઉડાવી દે છે. પહેલો વહેલો નિર્ણય બદલાય છે કે અનંત સુખ મારામાં છે, અને મારા સુખનું જગતની અંદર કોઈ બીજો પદાર્થ કે સાધન ખતમ થઈ ગયો. આખો નિર્ણય બદલાઈ ગયો. શ્રીમદજી કહે છે કે જગત સાવ સોનાનું થાય તો અમારે તણખલા ને આ તોલે છે. કીધું તૃણવત છે એવો શબ્દ વાપર્યો છે. તૃણવત એટલે એક તણખલું હોય એનો તોલ કેટલો આવે? કઈ નહી. એનું વજન કેટલું આવે અને એની એની કિંમત કેટલી આવે? ફળનો એક મોટો પૂળો હોય તો હજી એના 2-5 રૂપિયા થાય, પણ એના એક રાડાનું એક તણખલું એનું વજન શું થાય ને એની કિંમત શું આવે? કે કઈ, આખું જગત સોનાનું હોય તો અમારે તો તણખલા ના તૂલે છે. મુંબઈમાં બેઠા બેઠા પેઢી ઉપર લાખોના કરોડોના વેપાર કરતા કરતા એમની વિચારધારા ને એમના ખ્યાલો કેવા છે. ચોવીસમે વર્ષથી તો નામ થયું ને છોડવાની વૃત્તિ ઊભી થઈ છે. 19-20 વર્ષે વેપારમાં પ્રવેશ કર્યો છે, વેપારના ક્ષેત્રમાં, અને વૈરાગ વધતો ગયો. પોતાના અંદરની મુમુક્ષુતાની પરિસ્થિતિ આગળ 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 સ્વભાવ સમીપ સમ્યક સમીપ જતા ગયા. 24મા વર્ષે સમ્યક પણ લઈ લીધો, પણ વૈરાગ એટલો બધો વધી ગયો કે આ ધંધો છોડી દીધો છે. 24મા વર્ષે જે ધંધો છોડવાનો વિચાર આવે એ બહુ વહેલો નથી. રાજુભાઈ ને ખાસ કેવું જોયું છે? રાજુભાઈ અત્યારે કરોડોના મામલામાં હલવાયેલા છે, અને પાછું 24 વટાવી ગયા છે. જેટલો બધો અંદર થી થયો, આ બાજુ કામ નો લોડ વધતો ગયો છે. વેપારની ગોઠવણી એવી હતી, હમણાં મેં વાવાણીયા ગયા હતા, તેમણે એક પરિપત્ર બહાર પાડેલો. આડતિયા કમિશન નું બહુ મોટું કામ કરતા હતા ઘણી આઈટમો નું, કે અમારી આ નીતિ રીતિ છે, અમારા ત્યાં કમિશનથી કામ મોકલનારને કેવી રીતે ફાયદો થાય છે, ખરીદીમાં અમે ક્યાં ક્યાં ધ્યાન રાખીએ છીએ, વેચાણમાં અમે ક્યાં ક્યાં ધ્યાન રાખીએ છીએ, સીધો ઉત્પાદકને ત્યાંથી માલ ખરીદીએ છીએ, આમ છે તેમ છે, આટલું અમે વટાવ જે બાદ મળે છે આપીએ છીએ, આટલી અમારી પ્રમાણિકતા છે, આટલી અમારી ચોકસાઈ છે કામ કરવાની, આટલી અમારી હોશિયારી છે, બધું દસ્તાવેજ કરેલો હતો અને એમને હાથમાં લખેલો વાંચ્યો. વેપાર કરવાનું બહુ કુશળ હતા, બહુ એક્સપર્ટ હતા. એ જમાનામાં 1,00,000 રૂપિયા કમાણા હતા, જે દિવસે પાઈની 3 ચીજ મળતી હતી, ત્યારે એ છૂટા થયા ત્યારે એમના ખાતે 8,00,000 રૂપિયા, 80,000 રૂપિયા હતા, 80,000 રૂપિયા જમે રહ્યા હતા. અત્યારે 800 કરોડ થાય, 8 અબજ રૂપિયા થાય. એ વખતના 80,000 રૂપિયા એટલે 8 અબજ રૂપિયા થાય, 800 કરોડ થાય. નામ નહી લખાવવું હોય, ક્યાંક વાપર્યા હશે તો નામ નહી લખાવ્યું. ક્યાંક વાપર્યા હશે પણ નામ નહી લખાવ્યું હોય, આપણને ખબર કેવી રીતે પડે? આપણે નામ લખાવવું પડે છે. લખાવ્યું હોય ને પણ જાહેર ન થાય તો ઓલાને કહીએ માઇક ઉપર, મારું નામ હજી નથી આવ્યું, હું બોલજો. એવી વાત છે. એટલે 28-29 વર્ષે તો ભાગીદારોને કહી દીધું, 5 વર્ષ તો માંડ માંડ કાઢ્યા એમને. વેપાર બહુ વધી ગયો, છૂટવું છૂટવાનો વૃત્તિ વધી ગઈ. વેપાર બહુ વધી ગયો ને છૂટવા છૂટવાની વૃત્તિ વધી ગઈ. તો 28-29 વર્ષે કહી દીધું મારો ભાગ કાઢી નાખો. કમિશન ઘણા કર્યા હતા પણ એ બધા કહી દીધું મારે ઉઠી જવું છે. હવે 2-3 દુકાનો થઈ ગઈ હતી, ત્રણેક પેઢીઓ કરે છે, ત્રણેક પેઢીઓ જુદા જુદા મુંબઈમાં ચાલતી હતી, બહારની શાખાઓ જુદી હતી, અને ફોરેન સુધીનો વેપાર હતો એ જમાનામાં, પેરિસ, રંગૂન, ચીન, ચાઇનામાં વેપાર. તો ભાગીદાર હું કીધું હતું મારો ભાગ કાઢી નાખતો હતો. ભૂમિકા યાદ આવતી હતી, 26 વર્ષથી 27 વર્ષથી અસંગ થવાની, નિર્ગ્રંથ થવાની ના વિચારો આવતા હતા, મુનિ થવાના વિચારો આવતા હતા. 30મી વર્ષ તો સાફ નિવૃત્તિ લઈ લીધી. જાતિ સ્મરણ જ્ઞાન હતું ને 7 વર્ષથી, એટલે ખબર હતી કે આ બધા ખેલ ખોટા છે, દુનિયાદારી ના બધા ખેલ ખોટા છે, આત્મા શાશ્વત છે, ક્યાંથી આવું છું, ક્યાં ક્યાં હતો, ક્યાં સત્સંગ કર્યો, ક્યાં જ્ઞાન મળ્યું, ક્યાં પડ્યો,
ગુરુરાજ
કેવા ખીલ્યા હતા ઉર્ધતા ની પરિભાષામાં. બનારસીદાસ જે માંથી આવો ઉર્ધતા નો શ્રીમદજી એવો કર્યો છે એવો કોઈ નથી કર્યો. બઉ સારી વાત. અને જે લોકો નું દાન આવ્યું હતું એ અપર્યાપ્ત હતું, જરા વાર લાગી છપ્પામાં, વાર લાગી હતી. હવે એમના પરિચય મંગલદાસ જયસિંહભાઈ કોઈને કે નઈ તમે આમાં ખંડ ફાળો આપો, એટલા ક્યાંય દીનતામાં આવીને વ્યવહાર નથી કર્યો, ચોખ્ખો સિદ્ધાંત લીધો છે. મુમુક્ષુએ કોઈના સમાગમમાં દીનપણે આવવું નહીં, મુમુક્ષુએ પણ કોઈના સમાગમમાં દીનપણે દીનતા કરવી નહીં. અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થઈને ક્યાંય દીનતામાં આવવું, કેમ કે અંદર નું સામર્થ ત્રણ લોક નો નાક પાસે જ આવવું છે, દુનિયાની ચીજ પાસે ભીખ માગે, અને આ ચીજ કઈ પૈસાથી ખરીદાય એવી છે કે પૈસાથી વેચવાની ચીજ છે. એ તો સહેજે સહેજે આવે, એનું આત્મકલ્યાણ કરવા માટેનો વિચાર આવે, એનું વાત્સલ્ય છે. નહીં દિન બિલકુલ ન બનાવે, એમ લાગે કે જો આને દીનતા આવશે તો ન આપે, કેમ કે એના આત્માનું નુકસાન થશે. કેટલી હાંકડી સ્થિતિમાં હતા, પણ એને તો કાંડું પકડીને આમ ખેંચીને તારવી દીધા છે, ડૂબતા હતા, કાંડું પકડીને બહાર કાઢ્યા છે. તો ગજબ કામ કર્યું. સુભાગભાઈ ને જે ટ્રીટમેન્ટ આપી છે ને, હરિહરિ શબ્દ વાપરીને જે કાગળ લખ્યા છે ને, તે એમની ભાષામાં, બાળકની ભાષામાં જેમ બાળક કરે તોતડી વાત કરે ને એવી વાત કરી છે સુભાગભાઈ. અરે હું તાલો ખલો આગો લઈ જાય એમ કેવી રીતે બાળક છોકરાને કે ને એવી રીતે હરીફથી વાત કરી છે એમની. અરે બહુ બહુ સરસ એમનું જે ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ છે. એની પાત્રતા બહુ હતી, પાત્રતા સુભાષભાઈ ની બહુ હતી, ઉત્કૃષ્ટ પાત્ર. આખા બધા જેટલા સમાગમવાસી હતા તો સુભાષભાઈ ઉત્કૃષ્ટ. જો દુનિયા કેવી, દુનિયાનો રંગ જોવો છે, આખા એ સંપ્રદાયમાં સુભાષભાઈ નું મહત્વ અત્યારે ઓછામાં ઓછું છે, બીજા બધાનું મહત્વ વધ્યું છે. તમે જુઓ જ્યાં ફોટાની સ્થાપના કરવામાં આવે છે ત્યાં કૃપાળુદેવની હારે લલ્લુજી લઘુરાજ સ્વામીનો ચિત્ર મૂકશે, સુભાષભાઈનું દેખાડો હોય તો ત્યાં રાગલા આશ્રમમાં જઈએ. એ ગમે એમ પણ દુનિયાને યોગ્યતાની કેટલી કિંમત છે એનો આંખ છે, જગતને યોગ્યતાની કિંમત કેટલી છે, પાત્રતાની કિંમત છે એનો આંખ છે. ઉત્કૃષ્ટ પાત્ર હતા. અને જગતને જો કૃપાળુદેવનું તત્વ મળ્યું હોય, આખા જગતને અત્યારે જો કૃપાળુદેવનું તત્વ મળ્યું હોય તો એના આભાર સુભાષભાઈ નો. એ ભૂલાઈ ગયા છે, ઉપકારીને ભૂલ્યા છે, કોઈ દિવસ જ્ઞાન ચડે નહીં. ઉપકારી નો ઉપકાર ઓળવાઈ જાય છે, કોઈ દિવસ જ્ઞાન ચડે નહીં. તમે તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ વખાણ કોઈ સપનામાં કરી એમ નથી, જાગતા તો નહીં પણ સપનામાં કરી એમ નથી. કઈ વાંધો નહીં, એવી વાત છે. અને એ રીતે એક જ્ઞાન જ્ઞાનમાં જ સારી રીતે પ્રતિષ્ઠિત છે એમ બરાબર અનુભવ પદ્ધતિએ સમજી જવાય છે. અને તેથી એવું સમજનારને પર આધાર આધે પણ ભાસતું નથી. શું શબ્દ વાપર્યો? પર આધાર આધે એકમ જ્ઞાનમ એસ્મિન જ્ઞાનમ એવમ પ્રતિષ્ઠિતમ વિભાવતો ન પર આધાર આધે પ્રતિભાતી, પ્રતિભાસ આવતો નથી. જો વિચારમાં જણાતું નથી ન લીધું, સમજી લીધું, અહીંયા સમજવાનો શબ્દો ન લીધું, ત્યાં ભાસતું નથી એમ લીધું. ભાવ ભાષણ પ્રયોગથી આવે છે, વિચારથી નથી આવે. મેં ભાષણ શબ્દ લીધો છે, એ બતાવે છે કે આગળની વાત પ્રયોગની છે. ભાષણ શબ્દ છસો નો બોલ બતાવ્યો તો ને કે આત્માનું ભાવ ભાષણ આત્માને જ્ઞાનની કેળવણીથી થાય છે, પ્રયોગથી કેળવાય ત્યારે ભાવ ભાષણ આવે. છસો નંબર નો બોલ પરમાગમ સામે. માટે જ્ઞાન જ જ્ઞાનમાં છે અને ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે એમ નિરપેક્ષપણે ભાષે છે, એમ લાગવા માંડે છે. અને એમ લાગવાથી ભેદ વિજ્ઞાન પ્રાપ્તિ થઈ, એમ લાગ્યું હોય તો ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભેદ જ્ઞાન એ કોઈ વિચાર વિકલ્પ નથી, પણ ભેદ વિજ્ઞાન એ પ્રયોગ છે. અને એ પ્રયોગથી કેળવાઈને આત્મા સ્વાનુભવ સુધી પહોંચે. વગર પ્રયોગ એ માત્ર વિચારથી કોઈ સ્વાનુભવ સુધી ત્રણ કાળમાં પહોંચી શકે નહીં. આ પરિસ્થિતિ થાય છે, ટીકા પૂરી થાય છે.
Thank you.